એકાત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળવામાં કદાચ સાયન્સ ફિક્શન જેવો લાગે પણ હવે વાસ્તવિકતા બની રહ્યો છે.
હા, બરાબર.
વિષય છે જૈવિક નિર્માણ, એટલે કે બાયોફેબ્રિકેશન.
અચ્છા.
મૂળભૂત રીતે ફેક્ટરીની મોટી મોટી મશીનરીને બદલે આપણે જીવંત કોષોનો ઉપયોગ કરીને વસ્તુઓ બનાવીએ.
બિલકુલ. અને આપણે આજે જે વાત કરીશું ને એ કોઈ એક ચોક્કસ પુસ્તક પર આધારિત નથી.
ઓ એમ?
હા, પણ આ ક્ષેત્રમાં જે સંશોધકો, ઇન્જિનિયરો, વિચારકો કામ કરી રહ્યા છે ને એમના ઘણા બધા લેખો અને પ્રકાશનોના સારાંશ પર આધારિત છે. એમ સમજો ને કે આ નિષ્ણાતોના દાયકાઓના અનુભવનો નિચોડ છે.
સમજાયું. એટલે ઘણા બધા દિમાગોનું સામૂહિક જ્ઞાન. પણ આ વિષય અત્યારે આટલો બધો મહત્વનો કેમ બની ગયો છે?
એનું કારણ એ છે કે આ ટેકનોલોજીમાં ઉત્પાદન, દવા, ખોરાક, પર્યાવરણ, લગભગ આપણા જીવનના દરેક પાસાને બદલવાની જબરદસ્ત ક્ષમતા છે.
બાપરે.
કદાચ ઔદ્યોગિક ક્રાંતિ જેટલું મોટું પરિવર્તન લાવી શકે છે, પણ આશા એ છે કે આ વખતે તે પ્રકૃતિ સાથે સુમેળમાં હોય.
ચોક્કસ. તો ચાલો આ રોમાંચક દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ.
હા, જરૂર. તો આ વિચારો પાછળ કોણ છે? જેમ મેં કહ્યું, ઘણા નિષ્ણાતો છે. કેટલાક સ્ત્રોતો કાલ્પનિક પાત્રોનો ઉલ્લેખ કરે છે, પણ એ પ્રતિનિધિ છે. એવા વૈજ્ઞાનિકોનું પ્રતિનિધિત્વ કરે છે જે બાયોમેડિકલ એન્જિનિયરિંગ, રીજનરેટિવ મેડિસિન જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.
બરાબર.
પણ મુખ્ય વાત એ છે કે આ જ્ઞાન સિન્થેટિક બાયોલોજી, મટીરિયલ્સ એન્જિનિયરિંગ, ડિઝાઇન, બાયોટેકનોલોજી આવા ઘણા બધા ક્ષેત્રોના નિષ્ણાતોના લગભગ બે દાયકાથી વધુના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.
એટલે આ કોઈ એક વ્યક્તિની વાત નથી, પણ ઘણા બધા તેજસ્વી લોકોનો સંગમ છે.
બરાબર. અને એમનો જે દૃષ્ટિકોણ છે ને એ ખાલી વૈજ્ઞાનિક નથી.
એટલે
કે તેઓ ફક્ત કેવી રીતે બનાવવું એ નથી વિચારતા, પણ શા માટે બનાવી રહ્યા છીએ અને કોના માટે બનાવી રહ્યા છીએ એ પણ એટલું જ મહત્વનું છે એમના માટે.
હા, એ જરૂરી છે.
તેઓ પ્રયોગશાળાના વિજ્ઞાનને સમાજ સાથે, અર્થતંત્ર સાથે અને ખાસ તો નીતિશાસ્ત્ર સાથે જોડે છે. એમની વાતમાં દાયકાઓના સંશોધનનું વજન છે, પણ સાથે સાથે આ શક્તિશાળી ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક વિકાસ થવો જોઈએ એવું જુસ્સો પણ દેખાય છે.
અને તેઓ આ જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે, ખરું ને?
ચોક્કસ. જેથી બધા લોકો આ ચર્ચામાં જોડાઈ શકે. આ ટેકનોલોજીનો સાચો રોલ શું હોવો જોઈએ, એનો ગોલ શું હોવો જોઈએ, તેના પર ભાર મૂકે છે.
ચાલો તો હવે મૂળ વાત પર આવીએ. જૈવિક નિર્માણ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો શું? અત્યાર સુધી આપણે વસ્તુઓ કેવી રીતે બનાવતા હતા? કાચો માલ લાવીએ, પછી તેને તોડીએ, કાપીએ, ગરમ કરીએ, દબાણ આપીએ, ભાગો જોડીએ.
હા, એક પ્રકારની ટોપડાઉન પ્રક્રિયા જેમાં મોટામાંથી નાનું બને, ઘણું બધું વેસ્ટ પણ થાય.
બરાબર.
તોડફોડ અને જોડતોડ જેવું.
બિલકુલ. જૈવિક નિર્માણ આનાથી લગભગ ઉલટું છે. અહીં તોડજોડ નથી, પણ ઉછેર છે, કલ્ટિવેશન.
ઉછેર? હા. આપણે જીવંત કોષવળી અંદર જે અદ્ભુત શક્તિ રહેલી છે તેનો ઉપયોગ કરીએ છીએ. વિચારો કે પૃથ્વી પરની સૌથી કાર્યક્ષમ, ચોક્કસ અને ટકાઉ ફેક્ટરી કઈ છે?
કોઈ મોટું મશીન?
ના, એક નાનકડો જીવંત કોષ.
ઓ!
એ ઓછામાં ઓછી ઉર્જા વાપરીને, સામાન્ય તાપમાને, પાણી જેવા માધ્યમમાં એટલી જટિલ વસ્તુઓ બનાવે છે જે આપણે ફેક્ટરીમાં બનાવવા જઈએ તો.
હા, ઘણી મુશ્કેલી પડે.
બરાબર. આપણે બસ એની કાર્ય પદ્ધતિ સમજવાની છે. એનું ડીએનએ, એના પ્રોટીન, એની અંદરની કમ્યુનિકેશન સિસ્ટમ અને એની સાથે કામ કરવાનું છે. એટલે જ એક સરસ વિચાર છે કે આપણે જીવન માટે બનેલી દુનિયામાંથી જીવન સાથે બનેલી દુનિયા તરફ જઈ રહ્યા છીએ.
વાહ. તો મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે જે અત્યારનું ઔદ્યોગિક મોડેલ છે જે ઘણું પ્રદૂષણ કરે છે, સંસાધનો વાપરી નાખે છે,
હા, જે ટકાઉ નથી,
એનાથી દૂર જઈને એક પુનઉત્પાદક, મતલબ રીજનરેટિવ, પ્રકૃતિના નુકસાન ના પહોંચાડે એવા જૈવિક મોડેલ તરફ કેવી રીતે જઈ શકીએ?
બસ આ જ મૂળ સવાલ છે. અને જે સ્ત્રોતોની આપણે વાત કરી રહ્યા છીએ એ આપણને આ પ્રવાસ પર લઈ જાય છે. પહેલા તો શા માટે આ જરૂરી છે?
હા, કેમ?
કારણ કે આપણી અત્યારની ઉત્પાદન પદ્ધતિઓ લાંબો સમય ચાલી શકે તેમ નથી. આપણને ટકાઉ અને વધુ ચોક્કસ રીતોની તાત્કાલિક જરૂર છે.
બરાબર.
પછી આવે છે કેવી રીતે. અહીં આપણે એના સાધનો વિશે વાત કરીશું, જેમ કે 3D બાયો પ્રિન્ટિંગ.
હા, એના વિશે સાંભળ્યું છે.
પછી ડાયરેક્ટેડ સેલ્ફ એસેમ્બલી અને સિન્થેટિક બાયોલોજી. આ બધા ટૂલ્સ છે.
અને આ ટૂલ્સ વાપરીને શું બનાવી શકાય, શક્યતાઓ શું છે?
શક્યતાઓ તો ખરેખર અદ્ભુત છે. દવાના ક્ષેત્રમાં વિચારો કે જરૂર પડે ત્યારે અંગો ઉગાડી શકાય.
શું વાત કરો છો, અંગો?
હા. પછી ટકાઉ વસ્તુઓ, જેમ કે લેબમાં બનેલું ચામડું કે રેશમ, પ્રાણીઓની હિંસા વગરનું માંસ, અને કદાચ ભવિષ્યમાં એવી ઇમારતો જે પોતાની મેળે સમારકામ કરી શકે.
આ તો ખરેખર વિજ્ઞાન સાહિત્ય જેવું લાગે છે.
લાગે છે, પણ આ દિશામાં કામ થઈ રહ્યું છે. પણ હા, એ પણ સ્વીકારવું પડે કે આ બધું એટલું સહેલું નથી. ઘણા પડકારો પણ છે.
ટેકનોલોજીની પોતાની મર્યાદાઓ છે. મોટા પાયે ઉત્પાદન કરવું મુશ્કેલ છે. નવા નિયમો બનાવવા પડશે, અને કેટલાક ગંભીર નૈતિક સવાલો પણ છે. કૃત્રિમ જીવન વિશે, જનીનોમાં ફેરફારની અસરો વિશે, અને આ ટેકનોલોજીનો લાભ બધાને સમાન રીતે મળશે કે કેમ, આ બધા પર પણ આપણે વિચારવું પડશે.
ચોક્કસ. ચાલો તો થોડા ઊંડા ઉતરીએ, પાયાના સિદ્ધાંતોથી શરૂ કરીએ. પેલો ઔદ્યોગિક યુગ અને આ નવા જૈવિક યુગ વચ્ચેનો મૂળ તફાવત શું છે?
મુખ્ય તફાવત પ્રક્રિયામાં છે કે ને. પરંપરાગત ઉત્પાદન કેવું છે? ટોપ ડાઉન. મોટા પદાર્થમાંથી કાપીને, ઘસીને, દબાણ આપીને વસ્તુ બનાવાય.
હા, અને ઘણી ગરમી, રસાયણો વપરાય.
બરાબર. એટલે ઊર્જા પણ વધુ વપરાય અને બિનકાર્યક્ષમ પણ હોઈ શકે. જ્યારે જૈવિક ઉત્પાદન બોટમ અપ છે.
બોટમ અપ?
હા, એટલે કે નાનામાં નાના એકમો, કોષો, અણુઓથી શરૂ કરીને જટિલ રચનાઓ બને છે. અને આ બધું રૂમ ટેમ્પરેચર પર, પાણી જેવા માધ્યમમાં થાય છે.
એટલે ઓછી ઊર્જા વપરાય.
ચોક્કસ. અને અતિ ચોકસાઈથી પરમાણુ સ્તરે, અને ઘણીવાર એમાં પોતાની જાતે સમારકામ કરવાની ક્ષમતા પણ હોય છે. આ જ બતાવે છે કે પ્રકૃતિ પોતે કેટલી અદ્ભુત એન્જિનિયર છે.
તો આ જૈવિક નિર્માણ માટેના લેગોઝ કે બિલ્ડિંગ બ્લોક્સ કયા ગણાય?
મુખ્ય ત્રણ છે એમ સમજો. પહેલો છે કોષ, સેલ. એને તમે એક નાનકડો પ્રોગ્રામ કરી શકાય એવો રોબોટ ગણી શકો.
હા.
બીજો છે પ્રોટીન, જે કોષની અંદર લગભગ બધું જ કામ કરતા નાના નાના મશીનો છે.
ઓકે.
અને ત્રીજું છે ડીએનએ, જે આ બધાની બ્લુપ્રિન્ટ છે, માહિતીનો ડિજિટલ કોડ. આ જૈવિક મશીનરીની ભાષા સમજવી અને એને કામે લગાડવી એ જૈવિક નિર્માણનો મતલબ હાર્દ છે.
પણ કોષો એકલા તો નથી હોતા. શરીરમાં તો એ પેશીઓ, ટિશ્યુઝ અને અંગોમાં ગોઠવાયેલા હોય છે. એ ગોઠવણ કેવી રીતે થાય અને લેબમાં એ કેવી રીતે શક્ય બને?
સારો સવાલ છે. કુદરતમાં કોષો કંઈ હવામાં નથી તરતા. એ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ, ECM નામના એક જટિલ માળખામાં ગોઠવાયેલા હોય છે.
ECM?
હા. એને કોષો માટેલું ઘર, આધાર અને સંદેશાવ્યવહારનું નેટવર્ક સમજો. પ્રોટીન અને બીજા અણુઓનું બનેલું એક જાડું.
ઓકે.
તો જૈવિક નિર્માણમાં વૈજ્ઞાનિકો શું કરે છે? તેઓ આવા કૃત્રિમ માળખા બનાવે છે, જેને સ્કેફોલ્ડ્સ કહે છે.
સ્કેફોલ્ડ્સ?
હા. આ સ્કેફોલ્ડ્સ કોષોને યોગ્ય આકારમાં ગોઠવવા માટે અને એક પેશી તરીકે વિકસવા માટે માર્ગદર્શન અને આધાર પૂરો પાડે છે. જેમ વેલાને ચડવા માટે માંડવાની જરૂર પડે એવું જ કંઈક.
સમજાયું. અને તમે કહ્યું કે આપણે પ્રકૃતિ પાસેથી શીખી રહ્યા છીએ, તો શું આપણે ફક્ત એની નકલ જ કરીએ છીએ?
ના, એનાથી થોડું આગળ છે. જુઓ, ત્રણ શબ્દો છે. બાયોમિમેટિક્સ એટલે પ્રકૃતિની નકલ કરવી, જેમ કે કમળના પાન પરથી વોટરપ્રૂફ મટીરિયલ બનાવવું.
હા.
બાયો યુટિલાઇઝેશન એટલે પ્રકૃતિએ બનાવેલી વસ્તુ વાપરવી, જેમ કે લાકડું કે ઊન.
બરાબર.
અને બાયોફેબ્રિકેશન એટલે ઉત્પાદન કરવા માટે જીવંત સિસ્ટમ્સ, કોષો, બેક્ટેરિયાને જ આપણે એન્જિનિયર કરીએ, એમને નવી સૂચનાઓ આપીએ.
ઓ, એટલે આપણે એને બદલી પણ શકીએ.
હા, એટલે જ એક નિષ્ણાતે કહ્યું છે, આપણે માત્ર નકલ નથી કરી રહ્યા, આપણે રચના કરી રહ્યા છીએ. પ્રકૃતિ સાથે મળીને કંઈક નવું બનાવી રહ્યા છીએ.
વાવ, આ ખરેખર રસપ્રદ છે. તો હવે પેલી ટૂલકીટ પર આવીએ. કયા સાધનો વપરાય છે? સૌથી વધુ ચર્ચામાં છે 3D બાયો પ્રિન્ટિંગ. એ શું છે?
3D બાયો પ્રિન્ટિંગ એ 3D પ્રિન્ટિંગ જેવું જ છે, પણ ફરક એ છે કે અહીં પ્લાસ્ટિક કે ધાતુની જગ્યાએ બાયો ઇંક વપરાય છે.
બાયો ઇંક એ શું હોય?
બાયો ઇંક એટલે જીવંત કોષો અને હાઇડ્રોજેલ, એક પાણી આધારિત જેલ જે કોષોને જીવંત રાખે અને આધાર આપે, એનું મિશ્રણ.
અચ્છા.
પ્રિન્ટર શું કરે? એ આ બાયો ઇંકને કમ્પ્યુટર મોડેલ પ્રમાણે એક પછી એક સ્તર ગોઠવીને પેશી જેવી રચના બનાવે છે.
પછી
આ રચનાને બાયોરિએક્ટરમાં મૂકવામાં આવે છે. બાયોરિએક્ટર એટલે એક ખાસ વાતાવરણ પૂરું પાડતું ઉપકરણ, જે શરીર જેવું જ હોય, જ્યાં પેશી વિકસી શકે, પરિપક્વ થઈ શકે.
અત્યારે આ રીતે શું પ્રિન્ટ થઈ રહ્યું છે અને સૌથી મોટો પડકાર કયો છે? ચામડી અને કાર્ટિલેજ જેવી પ્રમાણમાં સરળ પેશીઓનું પ્રિન્ટિંગ શક્ય બન્યું છે. ક્લિનિકલ ટ્રાયલ્સ પણ ચાલી રહ્યા છે.
સરસ.
પણ સૌથી મોટો પડકાર છે મોટાણ અને જટિલ અંગો, કિડની, લીવર, હૃદય બનાવવા. એમાં જે લોહી પહોંચાડતી નળીઓનું જટિલ નેટવર્ક જોઈએ ને,
હા, રક્તવાહિનીઓ,
બસ એ બનાવવું અત્યંત મુશ્કેલ છે. એના વગર કોષો જીવંત ના રહી શકે. આ પ્લમ્બિંગ સિસ્ટમ બનાવવી એ અત્યારે મોટો પડકાર છે.
તો શું દરેક કોષને પ્રિન્ટરથી ગોઠવવા સિવાય બીજો કોઈ રસ્તો છે?
હા, છે ને. એને કહેવાય ડાયરેક્ટેડ સેલ્ફ એસેમ્બલી.
ડાયરેક્ટેડ સેલ્ફ એસેમ્બલી?
હા, આ બોટમ અપ અભિગમ છે. અહીં આપણે કોષોની કુદરતી વૃત્તિનો લાભ લઈએ છીએ. કોષો પોતે જ જાણે છે કે કેવી રીતે ગોઠવાવું. એટલે વૈજ્ઞાનિકો દરેક કોષને એની જગ્યાએ મૂકવાને બદલે એમની યોગ્ય વાતાવરણ અને સંકેતો પૂરા પાડે છે. એટલે કોષો પોતાની મેળે જ ભેગા મળીને જટિલ રચનાઓ બનાવે છે.
આનું કોઈ ઉદાહરણ? હા, ઓર્ગેનોઇડ્સ, લેબમાં ઉગાડવામાં આવતા અંગોના નાના સ્વસંગઠિત મોડલ. એનો ઉપયોગ દવાઓના પરીક્ષણ અને રોગોના અભ્યાસ માટે થાય છે.
સમજાયું. અને જો આપણે કોષોને ગોઠવવાને બદલે એમની અંદર જ કંઈક ફેરફાર કરવો હોય તો?
એના માટે છે સિન્થેટિક બાયોલોજી. અહીં જીવવિજ્ઞાન અને એન્જિનિયરિંગનું મિલન થાય છે. ડીએનએને એક પ્રોગ્રામેબલ કોડ તરીકે જોવામાં આવે છે. તમે CISPR ટેકનોલોજી વિશે સાંભળ્યું હશે?
હા, જીન એડિટિંગ માટે વપરાય છે ને.
બરાબર. એના જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો કોષોના ડીએનએમાં ચોક્કસ ફેરફાર કરી શકે છે, એમને નવી સૂચનાઓ આપી શકે છે, નવી ક્ષમતાઓ ઉમેરી શકે છે.
જેમ કે
બેક્ટેરિયાને બાયોફ્યુલ બનાવવા માટે પ્રોગ્રામ કરવા, કે પછી પ્લાસ્ટિકનો વિકલ્પ બનાવવા, અથવા તો સ્પાઈડર સિલ્ક, કરોડિયાના રેશમ જેવું મજબૂત મટીરિયલ બનાવવા માટે. આ ડિઝાઇનર સેલ્સ બનાવવાની દિશા છે. અહીં તમે જુઓ કે બાયોલોજી, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, બધા ક્ષેત્રો ભેગા મળી રહ્યા છે.
વાહ, આ તો અદ્ભુત છે. તો આ બધા સાધનોનો ઉપયોગ કરીને કયા ક્ષેત્રોમાં ખરેખર ક્રાંતિ આવી શકે છે? ચલો દવાથી શરૂ કરીએ.
દવામાં તો સૌથી મોટી આશા રિજનરેટિવ મેડિસિનની છે. શરીરના ખરાબ થયેલા ભાગોને રિપેર કરવા કે બદલવા.
એટલે કે અંગો?
હા, માંગ પર અંગો બનાવવાની સંભાવના. કિડની, લીવર, હૃદય. વિચારો કે અંગ પ્રત્યારોપણ માટે રાહ જોતા લાખો દર્દીઓ માટે આ કેટલું મોટું વરદાન બની શકે. આનો મુખ્ય ગોલ જ અંગોની અછતની સમસ્યાને હલ કરવાનો છે.
સાચી વાત છે.
પછી વ્યક્તિગત સારવાર, જેમ કે કેન્સર સામે લડવા માટે દર્દીના પોતાના જ કોષોને એન્જિનિયર કરવા, ડાયાબિટીસના દર્દીઓ માટે લેબમાં ઇન્સ્યુલિન બનાવતા કોષો ઉગાડવા. કસ્ટમ પ્રિન્ટેડ હાડકાના ગ્રાફ્ટ્સ પણ બની રહ્યા છે.
અને દવા સિવાય રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ, ખોરાક, એમાં શું?
ત્યાં પણ ઘણું બધું થઈ રહ્યું છે. જેમ કે મોડર્ન મેડો જેવી કંપનીઓ લેબમાં ચામડું ઉગાડી રહી છે.
લેબમાં ચામડું?
હા, એનાથી પર્યાવરણ અને પ્રાણીઓ પરનો બોજ ઘટે, ખરું ને? એ જ રીતે સ્પાઈડર સિલ્કનું ઉત્પાદન, અથવા ઇકોવેટિવ ડિઝાઇન જેવી કંપની માયસેલિયમ એટલે કે મશરૂમના મૂળ જેવી રચનામાંથી પેકેજિંગ મટીરિયલ બનાવે છે.
એટલે થર્મોકોલનો વિકલ્પ.
બરાબર, જે ટકાઉ છે. આ બધું બાયોસર્ક્યુલર અર્થતંત્ર તરફ લઈ જાય છે, જ્યાં વસ્તુઓ કુદરતી રીતે વિઘટન પામે અને કચરો ઓછો થાય. આનો મુખ્ય ગોલ ટકાઉપણું છે.
અને પેલું સંવર્ધિત માંસ, કલ્ચર્ડ મીટ નું શું? એની પણ બહુ ચર્ચા છે.
હા, સંવર્ધિત માંસ એટલે કે પ્રાણીઓની કતલ કર્યા વગર લેબમાં માંસના કોષો ઉગાડવા. આ ખોરાક ઉદ્યોગ પર્યાવરણ અને પ્રાણી કલ્યાણ માટે ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. આનો પણ મુખ્ય ધ્યેય વધુ ટકાઉ અને નૈતિક ખોરાક પ્રણાલી બનાવવાનો છે.
ભવિષ્યમાં હજુ આગળ શું શું શક્ય બની શકે થોડી કલ્પના કરીએ તો?
અરે, કલ્પના તો ઘણી કરી શકાય. કેટલાક સ્ત્રોતો જીવંત ઇન્ટરફેસની વાત કરે છે.
જીવંત ઇન્ટરફેસ એટલે?
જેમ કે ઇલેક્ટ્રોનિક ત્વચા, જે શરીરના સંકેતો વાંચી શકે, અથવા મગજને સીધું કમ્પ્યુટર સાથે જોડતા ન્યુરલ ઇન્ટરફેસ.
બાપરે.
અને લિવિંગ આર્કિટેક્ચર, એવી ઇમારતો જે કદાચ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાની ઊર્જા બનાવે, આસપાસની હવા શુદ્ધ કરે, અથવા પોતાની નાની તિરાડો જાતે જ ભરી દે.
આ તો બધું બહુ દૂરનું લાગે છે અત્યારે તો.
હા, લાગે છે, પણ આ દિશામાં સંશોધન ચાલુ છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે ભવિષ્યમાં કદાચ એવું બને કે જૈવિક અને આપણી પરંપરાગત ઉત્પાદન પદ્ધતિઓ સાથે મળીને કામ કરે, એક હાઇબ્રિડ અભિગમ.
સાચી વાત છે. આ બધું સાંભળીને ખૂબ જ ઉત્સાહ થાય છે, પણ મને એક સવાલ થાય છે. શું આ રસ્તામાં કોઈ મુશ્કેલીઓ, કોઈ અવરોધો નથી?
ચોક્કસ છે, કેમ ના હોય. એક તો ટેકનોલોજી પોતે જ હજુ વિકસી રહી છે. ખાસ કરીને મોટા પાયે સસ્તા દરે ઉત્પાદન કરવું એ મોટો પડકાર છે. પણ સાચા પડકારો તો નૈતિક, સામાજિક અને નિયમનકારી છે. ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
જેવા કે?
જેમ કે લેબમાં બનાવેલા ઓર્ગેનોઇડ્સનો નૈતિક દરજ્જો શું ગણવો? શું તેમાં કોઈ પ્રકારની સંવેદના હોઈ શકે? આ ટેકનોલોજી કોને મળશે? શું એનાથી સમાજમાં અમીર ગરીબ વચ્ચેની ખાઈ વધશે?
હા, આ બહુ મહત્વના મુદ્દા છે.
પછી જનીનોમાં ફેરફાર કરવાના લાંબા ગાળાના પરિણામો શું હશે? આવા નવા પ્રકારના જીવન સ્વરૂપોનું નિયમન કેવી રીતે કરવું?
આ તો ખરેખર ગંભીર પ્રશ્નો છે. તો આનો ઉકેલ શું? કેવી રીતે આગળ વધવું?
જે સ્ત્રોતો છે એ અપેક્ષિત શાસન, એન્ટિસિપેટરી ગવર્નન્સની વાત કરે છે.
અપેક્ષિત શાસન?
હા, એટલે કે સમસ્યાઓ વિકરાળ બને એ પહેલાં જ તેના વિશે વિચારવું, ચર્ચા કરવી, સંવાદ કરવો અને જરૂરી નિયમો અને નૈતિક માળખા ઘડવા.
બરાબર.
જેમ એક સરસ વિચાર છે, દરેક એન્જિનિયર જે કોષો વડે નિર્માણ કરવાનું શીખી રહ્યો છે તેની સાથે એક નીતિશાસ્ત્રી, એક નીતિ નિર્માતા અને એક જાગૃત નાગરિક હોવો જોઈએ, જે પૂછે કે આપણે આ શા માટે અને કોના માટે બનાવી રહ્યા છીએ.
સાચી વાત.
આપણી તકનીકી પ્રગતિ આપણી નૈતિક સમજ કરતાં આગળ ન નીકળી જવી જોઈએ. ટેકનોલોજી અને નૈતિકતાનો વિકાસ સાથે સાથે થવો જોઈએ. આ ટેકનોલોજીનો સાચો રોલ સમાજનું ભલું કરવાનો હોવો જોઈએ, એ એનો અંતિમ ગોલ છે.
બિલકુલ. આ આખી ચર્ચા પરથી એવું લાગે છે કે આપણે ખરેખર એક નવા યુગના ઉંમરે ઊભા છીએ.
હા, ચોક્કસપણે. અને આ નવા યુગની એક સુંદર કલ્પના મને બહુ ગમે છે. ફેક્ટરી ભવિષ્યમાં મશીન જેવી ઓછી અને બગીચા જેવી વધુ દેખાઈ શકે છે.
વાહ, બગીચા જેવી ફેક્ટરી.
હા, એ ઉત્પાદનના જીવંત, વિકસતા અને કુદરતી ચક્રો સાથે જોડાયેલા ભવિષ્યની છબી આપે છે. શોષણને બદલે સંવર્ધન પર આધારિત ભવિષ્ય.
તો આ બધી વાતોનો સામાન્ય માણસના જીવન પર શું પ્રભાવ પડી શકે રોજિંદા જીવનમાં?
આરોગ્ય સંભાળમાં તો સીધો ફાયદો દેખાય છે. અંગ પ્રત્યારોપણની રાહ જોતા દર્દીઓ માટે આશા, વધુ અસરકારક વ્યક્તિગત દવાઓ.
હા.
ઉદ્યોગમાં આપણને વધુ ટકાઉ ઉત્પાદનો મળશે, કદાચ એવું પેકેજિંગ જે કચરો ન બને, કે એવા કપડાં જે પર્યાવરણને ઓછું નુકસાન કરે. ઉદ્યોગ સાહસિકો માટે તો બાયો અર્થતંત્રમાં નવી તકોનો ભંડાર ખુલશે.
અને સરકારો, નીતિ નિર્માતાઓ અને સમાજ માટે શું?
એમના માટે નવા નિયમો અને નૈતિક માળખા ઘડવાનું મોટું અને મહત્વનું કામ છે. અને આપણે સૌ નાગરિકો તરીકે પણ જાગૃત રહેવું પડશે, આ ટેકનોલોજી વિશે જાણકારી મેળવવી, એના સારા નરસા પાસાઓ વિશે વિચારવું.
હા, એ જરૂરી છે.
કારણ કે અંતે તો આ શક્તિશાળી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે આપણા સૌની સામૂહિક પસંદગીઓ પર આધાર રાખશે. અને એક છેલ્લો વિચાર જે એની શક્તિ બતાવે છે, જીવવિજ્ઞાન એ ટેકનોલોજી છે જે પોતાની જાતે પ્રજનન કરે છે.
હમ, પોતાની જાતે પ્રજનન કરે છે.
હા, એની સ્વપ્રતિકૃતિ અને સ્વસમારકામની જે ક્ષમતા છે એ જ એનો મોટો ફાયદો છે.
આજના આખા વિમર્શમાંથી મારા માટે જે સૌથી મોટી વાત ઉભરી આવી છે તે એ છે કે આપણે બનાવવા, મેન્યુફેક્ચરિંગ શબ્દનો અર્થ જ કદાચ બદલી રહ્યા છીએ.
બરાબર.
ભવિષ્ય બનાવવામાં નહીં પણ ઉગાડવામાં આવશે. આ વિચાર જ મને તો ક્રાંતિકારી લાગે છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ જવાબદારીની છે. આ જે અભૂતપૂર્વ શક્તિ આપણને મળી રહી છે અથવા મળવાની છે, તેનો ઉપયોગ માનવજાતિ અને આપણી પૃથ્વીના ભલા માટે થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.
સાચી વાત.
ટેકનોલોજીનો વિકાસ અને સામાજિક ડહાપણ એ બંને સાથે સાથે ચાલવા જોઈએ. ટેકનોલોજીનો સાચો રોલ
સમસ્યાઓ હલ કરવાનો છે અને એનો અંતિમ ગોલ એ એક વધુ સારું, ટકાઉ અને ન્યાયી ભવિષ્ય બનાવવાનો હોવો જોઈએ.
ખૂબ સરસ. તો સારાંશમાં કહીએ તો જૈવિક નિર્માણ આપણને સ્વચ્છ, સ્માર્ટ અને વધુ વ્યક્તિગત ઉત્પાદનો અને સારવાર આપી શકે છે. તે જીવવિજ્ઞાન, કમ્પ્યુટિંગ અને એન્જિનિયરિંગના સંગમનું પરિણામ છે, પણ સાથે સાથે તે આપણને નૈતિકતા, સમાનતા અને ભવિષ્યની અસરો વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પણ મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.